તારીખ 20/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 125
દર્શન 170મો પ્રશ્ન 119 જ્ઞાનીને અસ્તિત્વની ખુમારી કેવી હોય? અસ્તિત્વ એટલે હયાતિ, પોતાની વિદ્યમાનતા, એની ખુમારી કેવી હોય? જેમ માણસને સંપત્તિની ખુમારી હોય છે, એ મારી પાસે ઘણું છે, એ પણ સંયોગનો અના અસ્તિત્વની ખુમારી છે. કોઈને શરીર શક્તિની ખુમારી હોય, મારી શક્તિ ઘણી છે, એ પણ એક અસ્તિત્વ બતાવે છે શરીરની તાકાતનું. એમ પરદ્રવ્યની ખુમારી તો બધાને અનુભવ છે, કોઈને કાંઈ કોઈને કાંઈ. 8 પ્રકારના મદ પીધા છે ને, એ મદમાં જાય છે. ધન મદ, શરીર મદ, કુળ મદ, રૂપ મદ, એ બધા જ્ઞાન મદ. જ્ઞાન એટલે બુદ્ધિ. મારામાં બુદ્ધિ ઘણી છે, મારા જેવો કોઈ બુદ્ધિવાળો નહીં. ભલ ભલાને બહુ ફાયદો હોય છે ને મારે, અથવા મારી ભૂલ થાય જ નહીં. એ બધા ખુમારી બતાવે છે, તો અહંભાવ કહે છે. હવે સ્વરૂપનું અસ્તિત્વ છે એ શાશ્વત છે, ત્રિકાળ છે, એનું ભાન થાય છે. જ્ઞાનીને એનું ભાન થાય છે ત્યારે બધાનો આધાર છૂટીને, એ બધો આધાર છૂટીને, કેમ કે એ તો આધાર અમસ્ત તકવાનું તો પછી છે નહીં, નાશવાન છે બધી વસ્તુ. શાશ્વત આધારભૂત સ્વતત્વ છે, એનો આધાર ને અવલંબન જ્ઞાનીને હોય છે ત્યારે એ સંબંધીનો ભાવ એનો કેવો હોય છે? ખુમારી એટલે એ સંબંધીનો ભાવ કેવો હોય છે? એવો પ્રશ્ન કે જ્યાં તત્વની દ્રષ્ટિ થઈ, તત્વ એટલે આત્મતત્વ, નિજ આત્મતત્વ. જ્યાં તત્વની દ્રષ્ટિ થઈ ત્યાં કોઈ પણ પરભાવ વગર પોતે ટકી શકે છે એવી ખુમારી આવી જાય છે. એકાંશમાં મૂકું છે, બોલ્યા નથી પોતે, એટલે એકાંશમાં મૂકું છે કે હું કોઈ પણ પરભાવ વગર ટકી શકું છું. સ્વતઃ સિદ્ધ વસ્તુ બીજા કોઈ પદાર્થ વગર ટકનારી છે, કોઈ પર ભાવ અને પર પદાર્થ. હવા પાણી એ જીવને ટકવાનું સાધન નથી, એ ફેફસાને શરીરને ટકવાનું સાધન છે. ફેફસા પણ શરીરનું જ અંગ છે, એટલે શરીરને ટકવાનું સાધન છે, જીવને ટકવાનું નહીં. હવા પાણી ન મળે તો શરીરની મશીનરી બંધ થાય, જીવ જીવ તો બંધ થાય એવું ન બને. જ્ઞાન બંધ નથી થતું, જીવન બંધ નથી થતું, પરિણમન બંધ નથી થતું, અસ્તિત્વ ખલાસ નથી થતું, જીવનું અસ્તિત્વ ખલાસ નથી થતું. અહીંયા તો હયાતીને સંબંધ છે, કોઈ ચીજ ન મળે તેથી મારી હયાતી મળતી નથી કે હયાતીમાં ફેરફાર થતો નથી. અનંતકાળથી ટકતો આવ્યો છું અને અનંતકાળ ટકીશ. નિગોદના જીવને ક્યાં હવા પાણી, હવા પાણીને પૈસા કાંઈ નથી મળતો, મળે છે અનંતકાળ તો નિગોદ મારી જશે. જીવત્વ શક્તિથી હંમેશા હંમેશા જીવે છે અને હંમેશા જીવતો રહેવાનો છે. મને ક્યાંય કોઈ દી કોઈ પ્રકારનો વાંધો આવવાનો નથી. આપણે ગુજરાતીમાં વાંધો કહીએ છીએ સાદી ભાષામાં, હિન્દીમાં એમ કહે છે કોઈ બાધા થવાની નથી. એટલે આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે એનું વિશેષણ પ્રસિદ્ધ છે. કેવું અસ્તિત્વ છે આત્માનું? અવ્યાબાધ. સ્વતઃસિદ્ધ વસ્તુ, સ્વતઃસિદ્ધ એટલે કોઈથી નહીં બનાવેલી, કોઈથી ઉત્પન્ન નહીં કરેલી એવી વસ્તુ. બીજા કોઈ પદાર્થ વગર ટકનારી છે અને કોઈ પદાર્થ કાયમ તો સાથે રહેતો નથી. આ શરીરના પરમાણુ પણ બદલાતા જાય છે, એના એ પરમાણુ રહેતા નથી. અને જે કેટલાક એના એ રહે છે એ પણ અમુક કાળે તો પાછા છૂટા પડી જવાના, સંયોગથી સંયોગનો વિયોગ થવાનો. સ્વતઃસિદ્ધ વસ્તુ બીજા કોઈ પદાર્થ વગર ટકનારી છે એવી જ્યાં દ્રવ્યની પ્રતીતિ થાય છે પોતાના સ્વરૂપની, દ્રવ્યની એટલે પોતાના દ્રવ સ્વરૂપની પ્રતીતિ થાય છે ત્યાં તે પ્રતીતિમાં બધું બળ સાથે આવતું જાય છે. એ પ્રતીતિ થતાં પ્રતીતિ બળ સાથે આવે. જેમ કોઈ વસ્તુની ખાતરી થઈ તો એની મક્કમતા આવી જાય છે. ખાસ કરીને જીવના પરિણામ હંમેશા હંમેશા અવલંબન શોધે છે, આધાર શોધે છે. પોતાના અસ્તિત્વનો પટ્ટો નહીં હોવાથી બારમાં ને બારમાં ક્યાંક આધાર શોધે છે. આનાથી જીવીશ, આનાથી જીવીશ, શરીરથી જીવીશ, શરીરને જે ટકનારા સાધનો છે એનાથી જીવીશ, એ ટકનારા સાધનો મળશે એનાથી જીવીશ, એમ પછી એની વણઝાર ચાલે છે. અને એ પદાર્થો જ્યારે જ્યારે વિયોગને પામે છે ત્યારે જીવ દુઃખી થાય છે, એને દુઃખ થાય છે. આધાર પણ કલ્પનાથી લીધો તો તેથી વિયોગનું દુઃખ પણ કલ્પિતપણે થાય છે. વાસ્તવિકતા એ છે કે કોઈ પણ પદાર્થ વગર જીવ ટકે છે. હવે ભય અને ડર ને બીક કોનો પણ થાય? જેને ભયની પ્રકૃતિ હોય, દીવાની પ્રકૃતિ હોય, એને તો ખાસ આ વસ્તુ કામમાં આવેલી છે કે મને કોઈ દી કાંઈ થયું નથી ને કોઈ દી કાંઈ થવાનું પણ નથી. મારું જે અખંડ ચૈતન્ય છે એ શાશ્વત છે અને અખંડ ચૈતન્ય શાશ્વત એમને જ રહેવા નિર્બાધપણે. હવે એમાં ભય છો અને ભય સંબંધીનો કોઈ વિકલ્પ છો કે કોઈ વિકલ્પને પણ અવકાશ નથી. બળ આવે છે, શું છે? પ્રતીતિ એટલે સમ્યક દર્શન છે, નિર્વિકલ્પ સમ્યક દર્શન એ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ છે. અને એ પ્રતીતિ થતાં એનું બળ આવે છે, એ બળને ખુમારી કહેવામાં આવે છે. બળ એટલે જોર. હા,
જોર કોણ
કરે? જે પોતે જ કરે છે.
હા,
કૃત્રિમ કોઈ બળ કરવું પડે એવો સ્વરૂપ નથી. સહજ જ મક્કમ તારી હશે. એક માણસ દરિદ્રી હોય, પોતાને દરિદ્રી માનતો હોય, દરિદ્રી હોય એટલે પોતાને દરિદ્રી માનતો હોય અને સંયોગો પણ નબળા હોય, એની પાસે લાખો કરોડોની સંપત્તિ કમાણી માં થઈ જાય ત્યારે એની દીનતા છે ચાલી જાય છે. મારે હવે કઈ વાંધો નથી, મારે કોઈની હારે લાંબો હાથ કરવાની જરૂર પડશે નહીં, એટલે મારે કોઈની હાડી બાર નથી. બળ આવે છે કે નથી આવે? દુનિયામાં એમ કહેવાય છે કે વાંકો હાલતો તો સીધો હાલવા મીંડો છાતી કાઢીને, એમ મને હવે વાંધો નથી, ટાઈટ હાલે છે એમ કે છો. હું પડો ને શેરી આકડે આખું મરી આવે છે લોકોને ધનની. અહીંયા પણ અનાદિથી દીનતા જ કરતો હતો, મને કોઈ કામ કરી નાખશે, મને કોઈક આમ કરી નાખશે, મારું આમ થઈ જશે, મારા સંયોગોમાં આમ થઈ જશે, પણ મારું આમ ચાલ્યું જશે તો શું, એ બધું ઘૂસાઈ જાય છે. મારું અખંડ ચૈતન્ય શાશ્વત સ્વરૂપ છે, અવ્યાબાધ છે, મારા પૂર્ણ સુખ, મારામાં જે પૂરેપૂરું સુખ ભર્યું છે, પૂરા સુખની જે મારામાં વિધિમાનતા હયાતી છે એની ખાતરી આવે છે, અને એ સુખને કોઈ પણ બાધા પહોંચાડી શકે નહીં એવું અવ્યાબાધ સુખ હોવાથી હું મારા સુખ માટે હંમેશને માટે નિશ્ચિંત છું. મારા અનંત સુખને હું ભોગવીશ, અત્યારે થોડું ભોગવું છું એમાંથી, પણ મારા અનંત સુખને હું ભોગવતો રહીશ, અને એની અવ્યાબાધતા માટે મને કોઈ શંકા નથી. એવી જે પ્રતીતિ એનું નામ સમ્યક દર્શન. એવી પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે. પંચાધ્યાયી કાં તો શ્રદ્ધાને અને સમ્યકત્વને જુદા પાડે છે. સામાન્ય રીતે સમ્યકત્વ કે સમ્યક શ્રદ્ધા આપણે લઈએ છીએ એ જુદા પાડે છે. સમ્યકત્વ ગુણ જુદા છે, શ્રદ્ધા ગુણ જુદા છે. શ્રદ્ધામાં પ્રતીતિ આવે છે. અંતર્મુક્તાનું સમ્યક્ત્વ, વિતરાગતાનું સમ્યક્ત્વ, મુમુક્ષુતાનું સમ્યક્ત્વ બધા ભેદ લીધા છે. ઘણા પ્રકારે વાતો લીધી છે, જેટલો ઉપયોગ ચાલ્યો પછી વધારે સ્પષ્ટ કરવા એનો ઓપોઝિટ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ સામે લીધું છે. કેમ કે એટલી મિથ્યા શ્રદ્ધા નથી થતી, મિથ્યા જ્ઞાન પણ થાય છે, મિથ્યા આચરણ પણ હોય છે, જીવ મિથ્યા પુરુષાર્થ પણ કરે છે, અને કલ્પિત સુખ છે એ મિથ્યા સુખ છે, મિથ્યા જ છે. મિથ્યાત્મ સમ્યક્ત્વની સમીક્ષા પણ લીધું છે વધારે સ્પષ્ટીકરણ થાય એટલા માટે. એમાં આ વાત છે, સજીવન મૂર્તિનું સમ્યક્ત્વ વિતરાગ દેવમાં પણ ઓળખાય છે, નિગ્રંથ ગુરુમાં પણ ઓળખાય છે, અને સત્પુરુષમાં પણ ઓળખાય છે, અને એ કોમન છે. ત્રણેયમાં એ કોમન છે અને એક સરખું છે. વિતરાગતા એક સરખી નથી, જ્ઞાન એક સરખું નથી, પુરુષાર્થ એક સરખું નથી, સુખ એક સરખું નથી, પણ સમ્યક્ત્વ છે એ એક સરખું છે, એમાં ફેર એટલે ત્યાંથી ઓળખાય છે. સત્પુરુષની ઓળખાણ થતાં દેવગુરુની પણ ઓળખાણ થાય છે, શાસ્ત્ર સિદ્ધાંતોની પણ ઓળખાણ થાય છે, દેવગુરુ શાસ્ત્ર ત્રણે આવી ગયા, અથવા ત્રણ માંથી એક ઓળખાય તો બાકીના બધા. સૂક્ષ્મપણે વિચારો તો જુદો છે, સમજાવવા માટે સામાન્યપણે પહેલા સમ્યક ગુણ અતિ સૂક્ષ્મ હોવાથી નથી સમજાતો, એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પૂર્વક એને સમજાવવામાં આવે છે. પંચાધ્યાયી છે એ બહુ સૂક્ષ્મ સિદ્ધાંત ગ્રંથ છે, તત્વ સિદ્ધાંતો નો ગ્રંથ, એમાં સમય તો જુદું જુદું છે. સમ્યક્તમ અતિ સૂક્ષ્મ, સમ્યક્તમ અતિ સૂક્ષ્મ ભાષામાં અગોચરમ, ભાષાને અગોચર દીધા છે. અસ્માત વક્તુમ ચ શ્રોતુમ ચ ન અધિકારી વિધિક્રમાત, માટે એને કહેવા સાંભળવા માટે, વિધિપૂર્વક કહેવા સાંભળવા માટે કોઈ સમર્થ નથી. કોઈમાં સર્વજ્ઞ લઈ લીધા છે એમને ગ્રંથકારે, પણ એ સર્વથા વચન અગોચર નથી. જો સર્વથા વચન અગોચર હોય તો સમ્યક્ત્વ એવું વચન ન હોત એને. હિમાનંદ ગુણોને વચન નથી, એના નામ જ નથી, તો એ બધા સર્વથા વચન અગોચર છે. અને બાકીના ગુણો છે એ કથનચિત વચન અગોચર છે. વચન ગોચર નથી, પણ જ્ઞાન ગોચર અવશ્ય છે. અને તે મુમુક્ષુને પણ જ્ઞાન ગોચર થાય છે, એટલે પેલા મુમુક્ષુને સત્પુરુષ ઓળખાય છે, સર્વજ્ઞ ઓળખાય છે, કોઈને સમર્ષણમાં ઓળખાય છે, ભગવાનની સભામાં ગયા હોય એમાં ઓળખાણ થાય. પછી આગળ ગાડી આગળ પેલું સંકેત થાય, પછી બીજું થાય, પછી ત્રીજું થાય, પણ પેલું સંકેત છે એ સમ્યક્ત્વને ઓળખીને થાય છે. એટલે કૃપાળુ દેવું લીધું ને, કે સર્વજ્ઞને પણ સમ્યક્ત્વ પણ ઓળખતા સર્વજ્ઞને સર્વજ્ઞ કયાનું ફળ છે, સર્વજ્ઞને સમ્યક્ત્વ પણ નહીં ઓળખતા, કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ નિમિત્ત મળતા ન ઓળખે, તો સર્વજ્ઞને સર્વજ્ઞ કયાનું કાંઈ આત્મ પ્રત્યે ફળ નથી. કોઈ ફળ મળે એ જુદું રાખે, એ આત્મ પ્રત્યે ફળ નથી. પુણ્યનું ફળ છે એ આત્મ પ્રત્યે નથી, શું એ ફળ નથી. અને તેની ભક્તિ પૂજા કરવાથી પણ કોઈ ફળ નથી, ચોખ્ખું કરી નહીં. એટલે પારમાર્થિક લાભ ન થાય, આત્મ પ્રત્યે ફળ એટલે પારમાર્થિક લાભ ન થાય. સમ્યક થતા પ્રતિ સમ્યક થાય ને, બળ આવે છે, તો વાત ચાલે છે. કેવળ જ્ઞાન થઈ ગયું, બળ એટલું આવ્યું કે કૃપાળુ દેવે એમ લીધું નમસ્કાર વચનોમાં 493માં, કે મને શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન વર્તે છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એમ લીધું છે.
પણ તારા સુધી પહોંચાડવા માટે તો મારા વિના તારી સુધી નહીં
પહોંચી શકે. જ્ઞાન તો પછી થાય, મહિમા બતાવવા માટે પછી જોવા રે. તમે સમય મહિમા બતાવવા માટેની વાતો છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન છે એની વિશિષ્ટતા એની છે, સમ્યક્ત્વ છે એની વિશિષ્ટતા એની છે. દરેકની વિશિષ્ટતા પોતપોતાની અસાધારણ અચિંત્ય અને પૂરેપૂરી છે. કેવળ જ્ઞાનમાં કોઈ ખામી છે એમ નથી લીધું, એ પણ અચિંત્ય પર્યાય છે, આ પણ અચિંત્ય પર્યાય છે. વચનો ગોચર હોવા છતાં જ્ઞાન ગોચર છે, વાત એમ ચાલતી છે. વચનો ગોચર હોવા છતાં જ્ઞાન ગોચર છે, કોઈ જાણી ન શકે એમ નથી. નાથુરામજી શાસ્ત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. સુધી કીર્તિનો વિવાદ ચાલ્યો ત્યારે જયપુર વાળાએ એની વિરુદ્ધમાં બધા પત્રો છાપ્યા ને વિદ્વાનોના, એમાં નાથુરામ શાસ્ત્રીનો પત્ર છાપ્યો હતો. નાથુરામ શાસ્ત્રી તો આમ તો પ્રતિષ્ઠાચાર છે, પણ હવે બીજી રીતે પોતે વિદ્વાન હોય એવું પણ લાગે છે એમના પત્રો ઉપરથી. તો પંચાધ્યાયની આ ગાથા ટાંકી હતી 400 નંબરની. નવો પંચાધ્યાયી આમ કહે છે, માતે કાનજી સ્વામી ચંપાબેનને સમ્યક દર્શન કહે છે એ વાત માનવા જેવી નથી. કોઈને સમ્યકત્વની ખબર પડે નહીં. એનું એની વિદ્વત્તાનું મીંડું મૂક્યું આપણે, અને એ પત્રને સપોર્ટ કરીને પ્રસિદ્ધ કરનારાનું પણ મીંડું મૂકી દીધું. જૈન પ્રદર્શકમાં એ પત્ર પ્રસિદ્ધ કરાવ્યો હતો. જો નાથુરામજી જેવા મોટા વિદ્વાનો આમ લખે છે, આપણે મોટી ચોકડી મૂકી દીધી. અરે સમયની ખબર મુમુક્ષું ને પડે, એ તો જ્ઞાની હતા ગુરુજન તો, પણ મુમુક્ષુને મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુ ઓળખી લે તો જ્ઞાની ઓળખી લે કહેવાની જરૂર હતી નથી. તો ઓળખાય જ નહીં. અરે વાચામાં ગોચરમ લીધું છે, જ્ઞાનમાં ગોચરમ ક્યાં લીધું છે? જરા જો તો ખરો ભાઈ. એવું છે. અને વાચામાં ગોચરમ કયું છે તો પણ સર્વથા વાચામાં ગોચરમ નથી. સમ્યક્ત્વમ વસ્તુતઃ વાચામાં તો અગોચરમ, તો વસ્તુ પણ વાચા અગોચર છે એટલે કથનચિત, નહીં તો સમ્યક્ત્વ એવું વાચામાં નામ આવે માટે કથનચિત વચન અગોચર છે. આનંદ માટે એમ જ કહેવાય છે, સુખ આનંદ માટે એમ જ કહેવાય છે. વચનાતીત આનંદ થાય, વચનાતીત સુખ થાય, પણ એ કથનચિત વચનાતીત, નહીં તો સુખ અને આનંદ એવું નામ પણ એનું હોય નહીં, એ વચન જ છે. એટલે પ્રતીતિ થતાં બધું બળ સાથે આવતું જાય છે. પ્રતીતિ તો પોતાને દ્રઢ છે. શું? પ્રતીતિ તો પોતાને દ્રઢ છે કે કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવું તત્વ નથી. બિના કિસી કે મેં પરિપૂર્ણ હું, ફગાની જી એવું વચન લીધું છે પત્રમાં. બિના કિસી કે કોઈના વિના હું પરિપૂર્ણ છું, એટલે કોઈની મને જરૂર તો નથી, પણ કોઈ પદાર્થ કદાચ મારામાં આવવા માગે તો મારામાં રાખવાનો અવકાશ પણ નથી. કેમ કે હું મારી પરિપૂર્ણતાથી છલો છલ છું. કઈ ખાલી જગ્યા રાખે રહેવા દીધી નથી કે કોઈ આવે તો કઈ ઠીક પડે અહીંયા જગ્યા એને આપી દઈએ. એવું પણ કોઈ તત્વ જગતમાં આત્માની સાથે મળી શકે એવું એટલે બધું બહારનું બહાર રહીએ છીએ. પોતાના સ્વરૂપ સિવાય બધું બહાર તે બહાર જ રહીએ છીએ. કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવું તત્વ નથી. સ્વયં હું ટકનારો છું, સ્વયં વસ્તુ છું. સ્વયં હું ટકું એવી હું વસ્તુ સ્વયં છું. મારાથી જ છું, મારા સ્વરૂપથી છું, મારી શક્તિથી છે. બહુ સરસ કહેતા હતા, શક્તિ છે એ સ્વભાવરૂપ છે, અને સ્વભાવને કોઈ દિવસ હદ હોય નહીં. અગ્નિ કેટલું બાળે જેટલું મળે, બળવા યોગ્ય જેટલું મળે એટલું બધાને બાળે. એમ હું સ્વયં ટકનારો છું, સ્વયં વસ્તુ છું એવી પ્રતીતિ સમ્યક દર્શનમાં પહેલા આવી જાય. સમ્યક દર્શન થતા જ એવી પ્રતીતિ આવી જાય. તિર્યંચને થાય તો એક ચકલા અને દેડકાને થાય તો પણ એને અંદરમાં એમ થાય કે આ જે ચકલા દેડકાની પર્યાય છે એ મારું સ્વરૂપ નથી, હું ત્રણ લોકનો નાથ છું, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે બિરાજમાન છું, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે બિરાજમાન છું. ક્યારથી? મેં ભૂલ કરીને એના સામું જોઈને વિશ્વાસ કર્યો, એ મારી ભૂલ થઈ, પણ હવે એ ભૂલ ભાંગી ગઈ છે અને ત્રણ લોકના નાથ તરીકે હું કાયમ બિરાજમાન છું, કાયમ એમને જ બિરાજમાન રહેવાનો. હવે મને કોઈની તમા નથી, બહારની તો કોઈની તમા નથી, પણ મોક્ષ પર્યાયની પણ મને હવે તમા નથી. સમીર બસ એવું બોલે બોલે તારે, અને ભાષા આપો વાચા આપો ત્યારે એમ બોલે કે હવે મને મોક્ષ પર્યાયની પણ તમા નથી, કેમ કે સ્વરૂપ ઉપર કબજો લઈ લે છે, અનંત ગુણ નિધાન ઉપર કબજો આવ્યો, એને એક સમયની પર્યાયની દીનતા રહેતી નથી. પછી દીનતા બીજી બહારના પદાર્થની ચાલી જાય છે, પણ પોતાની પૂર્ણ પર્યાય સંબંધી દીનતા રહેતી નથી. મોક્ષની હવે મને જરૂર નથી. 165માં લખ્યું, પહેલો પત્ર જે લખ્યો જ્ઞાન દશામાં, એમ આ વાત લખી છે કૃપાળુદેવ, કે મોક્ષની હવે મને જરૂર નથી, આપણને જરૂર નથી. હું અધૂરો એમ લીધું ને, હું અધૂરો, આમ ભાન છે પર્યાયમાં, અધૂરા પણ ભાન છે, પણ પર્યાયમાં હું પણ ન રહ્યું, પર્યાયમાં અધૂરા પણ આનું જ્ઞાન રહ્યું, પણ પર્યાયમાં હું પણ ન રહ્યું, એમ શું એવી પ્રતિતિ સમ્યક દર્શનમાં પહેલા આવી જાય, પછી તો પોતાને લીનતા વધતી જાય. શું થાય? લીનતા વધતી જાય, એ સ્વરૂપની અંદર મગ્નતા વધતી જાય, જામતો જાય જામતો જાય, પરિણમન જામતું જમન, જેમ ઘી ઠરતું જાય, ગરમ કરેલું ઘી છે એક બાજુ મૂકો એટલે ઠરતું જાય, ઠરતું જાય એમ જામતું જાય, એમ આ પણ આત્મા અંદર માસ પોતાના પરિણામો જામવા માંડે છે, લીનતા થવા માંડે છે. સ્વરૂપનું વેદન વધતું જાય અને સ્વસંવેદન પણ વધતું જાય. વેદન છે એ સ્વસંવેદન છે, એ પરિણતિએ પણ વધતું જાય, અને જ્યારે જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય ત્યારે પણ વધતું જાય, એની તારતમ્યતા વધે છે. વધતા જવામાં શું છે? એની તારતમ્યતા વધે છે, પરિણતિમાં ઉપયોગમાં પણ તારતમ્યતા, ઉપરાંત ડ્યુરેશન પીરિયડ વધે છે. જે તકવાનો સ્થિર રહેવાનો જે સમય છે એ પણ વધતો જાય છે. સ્વરૂપનું વેદન વધતું જાય, સ્વાનુભૂતિ વધતી જાય. સ્વાનુભૂતિ કયો કે સ્વસંવેદન કયો, એ એક જ છે. ઉપયોગને સ્વાનુભૂતિ કહે છે, પરિણતિને વેદન વધતું જાય એમ કહે છે. અને વચ્ચે સ્વવિકલ્પ દશામાં સ્વાનુભૂતિ નિર્વિકલ્પ દશા લીધી, વચ્ચે વચ્ચે સ્વવિકલ્પ દશામાં અંશે અંશે નાયકની ધારા એ પરિણતિ છે વેદનની, એ શાંતિનું વેદન વધતું જાય છે. એની સાથે શાંતિને આનંદ ગુણો છે, એમાં શાંતિ સુખ આનંદ બધું પણ છે ધારામાં. જ્ઞાયકની ધારા કયો કે આત્મધારા કયો, એમાં શાંતિ વગેરે આનંદ ગુણોનું વેદન પણ વધતું જાય છે. એટલે ખાતરી છે એ પરિણમન પૂર્વકની છે, પ્રતીતિ છે એ પરિણમન પૂર્વકની છે. શાંતિનું વિઘન વધતું જાય છે, પોતાના અસ્તિત્વમાં સ્વયં ટકનારો છું તે પ્રતીતિમાં આવી ગયું. હું મારી હયાતીમાં કાયમ રહેવાનું છું, મારી વિધિ માનતા કાયમ રહેવાની છે. આમાં લીધું છે આપણે જીનેન્દ્ર દર્શન, જીનેન્દ્ર પરમાત્માના દર્શન કરતી વખતે જ્ઞાની છે એ પોતાની વિધિ માનતામાં રહીને દર્શન કરે છે, એવી એક વાત લીધી છે. એટલે ખાલી ભગવાનના દર્શન નથી કરતો, એવું જ પોતાનું સ્વરૂપ વિદ્યમાન છે એવી વિદ્યમાનતા મારીને દર્શન. પોતાના અસ્તિત્વમાં સ્વયં ટકનારો છું તે પ્રતીતિમાં આવી ગયો. પછી સ્વરૂપમાં જ રહો અને બહાર ન જાઓ. સ્વરૂપમાં જ આનંદ શાંતિ છે, સ્વરૂપમાંથી બહાર જવું મુશ્કેલ. મુશ્કેલ એટલે બહાર નીકળવાના આળસુ. જેમ કોઈ એર કન્ડિશન રૂમમાં હોય અને બહાર ઘણો તાપ પડતો હોય, ઉકળતા ચરુની જેવું હોય બધું, એમ જો જરાક ભાઈ બહાર આવીને આટલું કામ કરી દો ને, તમે આરામથી સૂતા છો તો જરાક ઊભા થઈને આટલું બહાર આવીને કામ કરી દો, ઓલાને મન થાય ભાઈ મને ઉભા દો, મને ઉઠાડવા માંગે. એમ સ્વરૂપથી બહાર નીકળવું મુનિઓને ગમતું, ધામે જવું ગમે છે. સ્વરૂપ મંથર કયા છે, એમ નીચે પણ સમ્યક દર્શન થતા પછી સ્વરૂપમાં જ રહો અને બહાર ન જાઓ. સમયસારમાં આ ભાવના લીધી છે, સ્વરૂપમાં રહેવાની ભાવના લીધી. જ્યાં સમ્યક દર્શન થયું, સ્વરૂપાનુભવ થયો, ત્યારે એવી ભાવના સ્વરૂપમાં રહેવાની જાગી કે હવે પછીની મારી અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં જ વહો. એ વચન લીધું છે અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં. આપણે સ્વાધ્યાય મંદિરના બારમી સાઈડમાં પગથિયા ચડતા સામે લખેલું છે, હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં જ રહો અને બહાર નીકળવું હવે ગમશે, એવી ભાવના ઉત્પન્ન થાય છે. કેમ કે સ્વરૂપ એવું જ છે, સ્વરૂપ એવું જ છે. માટે પછી સ્વરૂપમાં જ રહું, બહાર ન જાઉં. સ્વરૂપમાં જ આનંદ અને શાંતિ છે, સ્વરૂપમાંથી બહાર જવું મુશ્કેલ પડે તેવી પોતાની દશા વધી જાય છે. જ્ઞાનીની દશા એવી વધી જાય છે. અલ્પ અસ્થિરતાને લઈને પરિણતિ બહાર જાય છે, અલ્પ અસ્થિરતાને લઈને પરિણામોની પરંપરાને પરિણતિ કહી દીધી. આ ઘણા પરિણામો બહાર જાય છે પણ કોઈને અલ્પ કીધા છે, અલ્પ અસ્થિરતા કીધી છે. કેમ કે અસ્થિરતા વિભાવની છે અને સ્થિરતા સ્વભાવની છે, અને એ સ્થિરતા પૂર્ણ થઈ જશે, અસ્થિરતા સંપૂર્ણપણે ઘટતી ઘટતી નાશ પામશે, તેથી તેને અલ્પ કહેવામાં આવે છે. મિત્રમણી એમ કે ઉપયોગ તો ક્ષણાર્ધ રહે છે, પાછું બહાર તો ઘણું રહે છે, તો પછી અલ્પ સ્થિરતા કેમ કહેવી? તર્ક કરવા વાળાને તો ઘણો તર્ક આવે. પણ અહીંયા તો અસ્થિરતાની વાત લે છે ને, એટલે પરિણતિની વાત નથી. શબ્દ પરિણતિ વાપરે છે પણ ઘણા પરિણામોની ક્રિયાને અહીંયા પરિણતિ કહે છે. ઘણા પરિણામો બહાર જાય છે અને અર્થ કેમ કયો છો? અલ્પ એટલા માટે કહીએ છીએ કે વિભાવ છે એ મર્યાદિત છે, જે સ્થિરતા ભલે થોડી પ્રગતિ તો પણ અમર્યાદિત છે, અમિત છે, આ મટી જશે, આ નહીં મટે. માટે પણ તેની ઉગ્રતા થતી જાય છે, પરિણતિ છે સ્થિરતાની, એની ઉગ્રતા થતી જાય છે. ભેદ જ્ઞાનની ધારા અને દ્રવ્યના પ્રતિનું બળ વધતું જાય છે. વિજ્ઞાનની ધારા પણ બળવાન થતી જાય છે, પ્રતિનું બળ પણ વધતું જાય છે, અને લીનતા વિશેષ મુકતી જાય છે, અથવા અનંત ગુણોનું પરિણમન વર્ધમાન થતું જાય છે. તારતમતા એટલે જ્ઞાનીને પ્રગટ પરિણમનથી પણ એની કુમારી મળે છે. લીનતા છે એની ક્વોલિટી નહી છે, પણ એનું કોન્સન્ટ્રેશન થતું જાય છે, કોન્સન્ટ્રેટ થતું જાય છે પરિણામ, એને વધતું જીવન કહેવામાં આવે છે. તારતમ્ય વધે છે અને સાથે સાથે બળ પણ વધે છે. એનું તારતમ્ય બળ છે. જેમ કે એક એક માણસ ને ગુસ્સો થયો, એની તારતમ્યતા વધી એટલે બહાર બોલવા માંડ્યો ગુસ્સાથી, મનમાં થયો કોઈને ખબર ન પડી, તારતમ્યતા વધી એટલે ચહેરા ઉપર ફેરફાર થવા માંડે, ઈચ્છી વિધો બોલવા માંડ્યો, ઈચ્છી ગુસ્સો વિધો મારવા માંડ્યો, ઈચ્છી ગુસ્સો વધે તો ખૂન પણ, ગુસ્સો તો ગુસ્સો છે, ગુસ્સામાં શું વિધ્યું તો કે તારતમ્યતા વધી, એને તારતમ્યતા કહે છે. એમ વેદનની તારતમ્યતા વધે, વિજ્ઞાનની તારતમ્યતા વધે, શુદ્ધિ પણ વધે, અને એનું એનું પરિણમન છે એમાં તારતમ્ય જેને કહેવામાં આવે, એટલે તે ગુણના રસના પરિણામો વધે. જેમ ગુસ્સામાં ગુસ્સાનો રસ વધ્યો ને, એમાં એનો જ્ઞાનમાં જ્ઞાન રસ વધે, જ્ઞાન છે તો એનો જ્ઞાન રસ વધે, આનંદમાં આનંદ રસ વધે, તારતમ્યતા વધે એટલે એનો રસ છે એ ગાઢ થતો જાય, કોન્સન્ટ્રેટ થતો જાય. પાણીમાં ખાંડ નાખી કે દૂધમાં ખાંડ નાખી, પછી વધારે નાખો તો વધારે ગળ્યું થાય કે નહીં, ક્યારેક મળું હતું તો કે ના ગળ્યું જ થયું હતું, હવે વધારે નાખ્યું તો કે વધારે ગળ્યું થયું, એથી વધારે નાખો તો એથી વધારે ગળ્યું થાય, શું થયું? ગળપણનું કોન્સન્ટ્રેશન થતું જાય છે, નથી આવતું. આ શરબત બનાવવામાં કોન્સન્ટ્રેટેડ આવે છે ને, એટલું કરવું પડી ગયા આવે તમને કોન્સન્ટ્રેટેડ સુગંધની, એની અંદર 3-4 લિટર શરબત બને, બધું સુગંધી બને, એની અંદર શું છે કે ગુલાબનું કોન્સન્ટ્રેશન છે, હા તો એનો અર્ક આપ્યો હોય, અર્ક છે એ કોન્સન્ટ્રેટેડ ફોર્મ છે, અર્ક કે છે ને આપણે, અર્ક નથી કહેતા, એવી રીતે આત્માનુભવી જ્ઞાની પુરુષને પોતાના શાશ્વત અવ્યાબાધ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ પૂર્વક પ્રતીતિ પ્રતીતિ બળ સહિત હોય છે. પ્રતીતિ પ્રતીતિ બળ સહિત હોય છે એમ દર્શાવીને મુમુક્ષુ જીવને પણ સાનુભવની પ્રેરણા આપી સર્વ પ્રકારની દીનતાનો અભાવ કરાવવાનો આશય છે.